ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः नमः अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलम् मंगलम् साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलम् देव सर्वज्ञम् निरग्रंथो गुरु मंगलम् मंगलम् वेतराग श्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान वीरो मंगलम् गौतम प्रभु मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वन्दे तत्वलोचनदायकम् प्रभुतत्वलोचनदायकम्
શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 4 ડિસેમ્બર 2011. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 601, મુંબઈ, જેઠ સુદ દસમ રવિવાર 1951. પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય પ્રત્યે સાયલા, 3 દિવસ પ્રથમ તમારો લખેલો કાગળ મળ્યો છે. અત્રે આવવાનો વિચાર ઉત્તર મળતા સુધી ઉપશમ કર્યો છે એમ લખ્યું તે વાંચ્યું છે. ઉત્તર મળતા સુધી આવવાનો વિચાર અટકાવવા વિશે અહીંથી લખ્યું હતું તેના મુખ્ય કારણ આ પ્રકારે છે. અત્રો આપનો આવવાનો વિચાર રહે છે તેમાં એક હેતુ સમાગમ લાભનો છે અને બીજો અનિચ્છિત હેતુ કંઈક ઉપાધિના સંયોગને લીધે વેપાર પ્રસંગે કોઈને મળવા કરવા વિશેનો છે. જે પર વિચાર કરતા હાલ આવવાનો વિચાર અટકાવ્યો હોય તો પણ અડચણ નથી એમ લાગ્યું તેથી એ પ્રમાણે લખ્યું હતું. સમાગમ યોગ ઘણું કરીને અત્રેથી 1 કે 1.5 મહિના પછી નિવૃત્તિ કંઈ મળવા સંભવ છે ત્યારે તે ભણી થવા સંભવ છે અને ઉપાધિ માટે હાલ ત્રંબક વગેરે પ્રયાસમાં છે તો તમારે આવવાનું તે પ્રસંગે વિશેષ કારણ જેવું તરતમાં નથી. અમારે તે તરફ આવવાનો યોગ થવાને વધારે વખત જવા જેવું દેખાશે તો પછી આપને એક આંટો ખાઈ જવાનું જણાવવાનું ચિત્ત છે. આ વિશે જેમ આપનું ધ્યાન પહોંચે તેમ લખશો. પરમ કૃપાળુ દેવે આગળના પત્રમાં સૌભાગભાઈને લખ્યું હતું કે હવે તમે કે ડુંગરસિંહભાઈ અહીંયા આવવાનો વિચાર કરો તો એનું આવવાનું કાર્યક્રમ ગોઠવજો, અમારા તરફથી તમને સંદેશ મળે પછી જ આવજો, ત્યાર પહેલા નહીં, ત્યાં સુધી તમે મુલતવી રાખજો આવવાનું. એનું કારણ આ પત્રમાં જણાવે છે. પહેલા આવવા માટેનો આગ્રહ હતો, પછી સૌભાગભાઈએ જવાબ લખ્યો એમાં એની સમજફેર હતી. એ સમજફેરનો પરમ કૃપાળુ દેવે ખુલાસો કર્યો. એ ખુલાસો કરીને એની અંદર એક સૂચના કરી દીધી કે તમારો હવે આવવા સુધીનો જે કંઈ કાર્યક્રમ છે એમાં વિલંબ કરશો, અહીંથી ક્યારે કંઈ જણાવવામાં આવે ત્યાં સુધી તમે આવશો નહીં. જ્ઞાની પુરુષો સૂક્ષ્મ પરિણામોને કેટલા અવલોકનમાં લે છે. જીવને તો લક્ષમાં આવતું જ નથી, એને તો સ્થૂળતામાંથી જ નવરો ન થાય તો સૂક્ષ્મતામાં પોતાના ભાવમાં કેટલો બદલ આવે છે. આપણે કેટલા વિભાવમાં ચાલ્યા જઈએ છીએ, આપણા લક્ષમાં આવતું નથી. કારણ કે જ્યાં સુધી અહમ ભાવ પ્રબળ છે ત્યાં સુધી આ પરમાર્થના ભાવો તરફ લક્ષ્ય જવું બહુ દુષ્કર છે. એમણે કહ્યું હતું કે વિચાર તમારો અહીંયા આવવાનો છે એમાં બે હેતુ સમાયેલા છે. એક હેતુ છે સમાગમ લાભ, મુંબઈમાં આવો અને અમારો સમાગમ કરો અને અમારા સમાગમથી તમને જે કંઈ આવી ઈચ્છા સત્સંગની થઈ છે એ લાભ મેળવવાનો છે. પણ બીજો હેતુ પણ છે, અને બીજો હેતુ કેવો શબ્દ મૂક્યો, અનિચ્છિત હેતુ. મુંબઈમાં આવવાનો તમારો એક બીજો હેતુ છે કે ચાલો કૃપાળુદેવને તો મળી આવશો. અનિચ્છિત હેતુ એ છે કે ઉપાધિના સંયોગને લીધે વેપાર પ્રસંગે કોઈને મળવા કરવા વિશેનો છે. ઉપાધિ ઘણી છે આપણે, એટલે મુંબઈમાં જઈએ તો કંઈક ધંધાના વરી બે ચાર ખેલખેલી લઈએ, કોઈ સાથે કોઈ સટ્ટો કરીએ, કોઈ સાથે કોઈ કરાર કરી લઈએ, કોઈને કોઈ બે ચાર વસ્તુ લઈ લઈએ, ખરીદી કરીએ, આ કરીએ તે કરીએ, આપણે કહીને આવવા જવાના ભાડાને પૈસા નીકળી જાય. કયો હોય સત્સંગ કરવા અને વસૂલી કરે ભાડાની. જીવના પરિણામ કેટલા નિકૃષ્ટ થાય છે એ ક્ષણમાં એ ખબર પડતી નથી. કૃપાળુદેવે જ્યારે ના લખી હતી ને ત્યારે પણ એમણે લખ્યું હતું કે આ ક્ષેત્ર સામાન્યપણે અનાર્યચિત કરી નાખે એવું છે. ચિત્ત ગમે તેટલું શુદ્ધ હોય, ભાવના આપણી ઉત્કૃષ્ટ હોય, આપણે શુદ્ધ બુદ્ધિથી જ સત્સંગમાં જતા હોય, પણ આ ક્ષેત્રનો પ્રભાવ કેવો છે કે ચિત્તને અનાર્યચિત કરી નાખે, એની શુદ્ધિ એની વિશુદ્ધિ એને મલિન કરી નાખે. સંસારિક આશા આકાંક્ષાઓ અંદર અનેક પ્રકારની દાખલ થાય એટલે લોક સમાગમ કરી નાખે. ક્ષેત્ર લોક વ્યવહારનું છે, પ્રબળ છે. તો ગયો હોય સત્સમાગમ માટે સત્સંગ હેતુ અને ચાર કામ બીજા સંસારના લઈને જાય અને સંસારના કામને પછી પ્રાધાન્ય આપે અને પછી કે એમાં એટલો બધો હતો કે સત્સંગમાં જવાનું જરાક રહી ગયું. હવે ગયો તો શું કામ એ ખબર નથી એને, સત્સંગમાં જવાનું રહી ગયું અને આ બધા કામ બાકીના હતા, પછી આ મેળા આનો આવો આગ્રહ હતો વગેરે વગેરે. ચિત્તની અંદર અનાર્ય ચિત્ત, ચિત્ત સત પ્રત્યે ટકી ન શકે, સ્થિર ન રહે. લૌકિક ભાવ, લોક વ્યવહાર, પોતાની જે કંઈ ઈચ્છાઓ વિષય કષાયાદીની એની તૃપ્તિ, આવા અનેક પ્રકારના વિકલ્પોની અંદર આ ચિત્ત અટવાઈ જાય અને સમાગમનો લાભ ગૌણ થઈ જાય અને આ મુખ્ય બની જાય. એટલે કહે છે કે તમને જે આ તમારા હેતુ છે એમાં બે હેતુ હતા. સૌભાગ્ય નથી લખ્યું, કૃપાળુદેવે એને જણાવ્યું કે અમે તમને કહેતા હતા, બીજાનો કહેતા, ડુંગરનો આગ્રહ રાખતા નહીં વગેરે, ત્યારે પણ કહ્યું હતું કે ચિત્ત કદાચ સ્થિર ન રહે અને તમારા જેવાને કદાચ વાંધો ન આવે, પણ ડુંગરને તમે આગ્રહ કરતા નહીં એ ન આવે તો કંઈ વાંધો નહીં, કેમ કે સત્સમાગમનો લાભ જેટલો નિવૃત્તિ ક્ષેત્રમાં લેવાય છે, કારણ કે ચિત્તની અવસ્થા ત્યારે નિવૃત્ત છે. ક્ષેત્ર એવું નિવૃત્ત હોવાને કારણે, એકાંત ક્ષેત્ર હોવાને કારણે અન્ય વ્યાપાર પ્રતિ આપણો ઉપયોગ જતો નથી, આપણને વિકલ્પ આવતા નથી. પણ જેવા મોટા કેન્દ્રમાં જઈએ અને મુંબઈ જેવું ક્ષેત્ર હોય તો ત્યાં સાંસારિક લોક વ્યવહારનું પ્રાબલ્ય એટલું બધું છે કે જીવ ગયો છે સત્સંગના હેતુથી, પરંતુ આ બધા વિકલ્પોની અંદર એવો અટવાઈ જાય છે કે જેથી કરીને એ સત્સમાગમ ગૌણ થઈ જાય છે અને લોક પ્રસંગમાં ચાલ્યો જાય છે. હવે તો સુભાગભાઈને પણ કીધું કે હવે એમને પણ જણાવી દીધું કે તમે નહીં આવતા. કારણ એમ લખ્યું કે ભલે તમને જવાબ, તમને કઈ નિવૃત્તિમાં ફુરસદ નથી ને આ તે ને, તમારો યોગ વધારે છે એટલા મેં આવવાનું ટાળવી ટાળો, કઈ વાંધો નહીં, કારણ કે હવે તમારે પણ અમારો સત્સંગ નિવૃત્તિમાં જ કરવો. નહીં તો સૌભાગ્યની અવસ્થામાં એના પરિણામ જોયા હતા એટલે કહ્યું કે કોઈ વાર ભીડમાં પણ સત્પુરુષની નિર્મળ દશા જોવા મળે તો સત્સંગનો વિશેષ લાભ થાય. પરંતુ સત્સમાગમનો લાભ પ્રવૃત્તિમાં ન થાય એટલે કહે છે કે જેટલો લાભ નિવૃત્તિમાં થાય એટલો સત્સંગ એનો લાભ ઉપાધિ યોગમાં બની શકતો નથી. માટે તમે અહીંયા હવે તમે પણ આવવાનું મુલતવી રાખશો. અને કારણ એક જ છે કે તમારો હેતુ એક તો છે સત્સમાગમનો, પણ બીજો હેતુ કેવો છે? અનિચ્છિત હેતુ છે. તમે મુંબઈ આવો, અમારા સત્સમાગમમાં આવો, તમારી ચિત્તની નિર્મળતા હોય તો સત્પુરુષની દશા ભીડમાં પણ જોવા મળશે. પણ જો તમારો બીજો હેતુ હશે તો સત્સમાગમનો લાભ પણ ગુમાવશો. આપણે કેટલા કેટલા યાત્રામાં, પ્રવાસમાં કેટલા કેટલા પર્પઝ લઈને જઈએ છીએ, કેટલા હેતુ હોય છે. અહીંથી અમદાવાદ જવાનું થાય તો બહુ સારું, લ્યો રતનપુરમાં જતા આવશો. મુંબઈ વાળો રાજકોટમાં આવે ને તો કાંઈ હોની બજારમાં જરા જતા આવશો. આવ્યો છે સત્સંગ માટે. અને વિદેશવાળા અહીંયા ઇન્ડિયામાં આવે ને ત્યારે એ આવે 2-3 મહિના, પણ સત્સંગ તો 5-15 દી જ કરો આખો દી. આને મળવાનું હતું, આને મળવાનું, પછી દીકરીના ઓલા હતા, પછી દીકરાવાળા હતા, પછી આને આમ થયું, પછી બેન હતી, પછી મામા કોઈ મેળા નહોતા, આને આમ હતું. તું આવ્યો શું કામ? પણ તું આવે છે ત્યારે એમ કે છે કે ચાલો બહુ અકળાઈ ગયા છે, જરા દેશમાં જઈએ, સત્સમાગમનો લાભ મળે. તો સત્સમાગમમાં પૂરતા દિવસો આપે ને સામાન ઉતારે આશ્રમમાં, આશ્રમમાં સામાન ઉતારે, કોથળા ભરી ભરીને લાવ્યો હોય અને પછી ભાગે ત્રીજે દી ચોથે દી ટેક્સી કરી કરીને, અહીંયા આજે મળવું છે, આજે આને અહીંયા મળવું છે, આજે અહીંયા મળવું છે, આજે. અને પછી હવે જવાનો ટાઈમ થઈ ગયો છે, મારી ટિકિટો બધી બુક થઈ ગઈ છે. પણ બુક જ હોય ને ટિકિટ તો હવે જાણે છે, આપણી બીજી ટિકિટ બુક થઈ ગઈ છે એ તને ખબર નથી. આપણી બીજી જવાની ટિકિટ બુક થઈ ગઈ છે એનો ખ્યાલ નથી. અને પછી કે આ વખતે તો ફેરામાં કાંઈ ન થયું, પણ ક્યાંથી થાય? તું 50 પ્રકારના કામ લઈને આવ અને વાત સત્સંગની કર તો ક્યાંથી થાય? નિશ્ચય એવો નથી કે આ સત્સંગ પહેલા પછી થવું હોય તો થાય, બીજું ન થવું હોય તો ન થાય. હું ક્યાં એના માટે આવ્યો છું? પણ એ કઈ ચાલતું નથી. આ બધો સામાન્ય બધા જીવોનો આ અનુભવ. જ્યારે જ્યારે યાત્રામાં, પ્રવાસમાં, સત્સંગમાં, શિબિરોમાં જવાનું થાય તો રજા માંગવા આવે, 2 કલાક જાઉં, ખાસ આમ છે તેમ છે. શિબિરની અંદર તો બહાર નીકળવાનું નથી. તું હેતુ આ માટે આવ્યો છું અને એ હેતુને બદલે એટલા વ્યવહારિક પ્રસંગોનું મહત્વ બતાવે, આનું આમ છે, નિતર આમ થઈ જશે તો પછી આવજે, તું સ્પેશિયલ આવજે. ચિત્તની સ્થિરતા પણ નથી, સ્વસ્થતા પણ નથી. કૃપાળુ દેવે આ વાત સૌભાગ્યની કે છે કે તમારો અનિચ્છિક હેતુ છે. જો સામાન્યને કીધું હોય ને સમજાય, અનિચ્છિત હેતુ છે કે ઉપાધિના સંયોગ છે, એટલે વેપાર પ્રસંગે કંઈક કોકને મળવા કરવાનું પણ કરતા આવશું અને કૃપાળુ દેવનો સત્સમાગમ પણ કરશું, નહીં આવશું. કારણ કે સમાગમ યોગ તો અત્રેથી ઘણું કરીને અમને 1.5 મહિના પછી નિવૃત્તિ મળવા સંભવ છે, ત્યારે તે ભણી આવવા સંભવ છે, ત્યારે આપણે સત્સમાગમ કરીશું. એના માટે અત્યારે આવવાની જરૂર નથી. અને ઉપાધિ માટેનો જે વિકલ્પ તમારો છે, જે અનિચ્છિત છે, એનો દીકરો ત્રંબક ત્યાં છે, ત્રંબક વગેરે પ્રયાસમાં છે, માટે તમારે આવવાનું વિશેષ કારણ નથી. દીકરો ગયો છે એટલા હું જતો આવું, જરા એને 2-4 સંપર્ક થઈ જાય, એની ઓળખાણ થઈ જાય, એને ખબર ન પડે. અહીંયા તો એવા ભેગા થયા છે નમૂના કે 55 વર્ષનો દીકરો હોય ને તો કે એને ખબર ન પડે, એટલા ગજબ છે. તો હવે કઈ ઉંમરે ખબર પડે? છોકરો 50 વર્ષનો હોય તો બાપ 60 વર્ષનો, 70 વર્ષનો તો શું કે ખબર, એને ખબર ન પડે. એ જે છોકરો કહેવાય, અને એ પાછો એના છોકરાને ઠેકાણે પાડવા ગયું હોય. કોઈ સંસારની માયા છે આ બધી, જીવને એટલી બધી છેતરે છે. આટલો બધો બુદ્ધિશાળી હોવા છતાં એ સંસારની કાળથી, માયાથી, સંગ પ્રસંગથી છેતરાય છે, એના ભાનમાં નથી આવતું કે એનું હિત એ સમજી લેશે. હવે છોકરાઓને ભણાવ્યા, મોટા કર્યા, પરણાવ્યા, ધંધે લઈ ગયા, પોતાનો ઘર સંસાર માંડ્યો. હવે આપણે એનું હિત બતાવવાનું છે? ન થાય તેનું ભાગ્ય. જે પ્રકારે પ્રારબ્ધ મણે જીવન હશે સૌનું ચાલ્યું જશે. અને પાછો એમ કે હું તો 12 વર્ષથી મારા ઉપર કોઈ નહોતું, પોતે પોતાના મેળે આગળ આવ્યો છે, આગળ ધપીને. પણ તારા દીકરાને આગળ ધપવા દે ને. સંસારની આ માયાજાળ છે, આ જીવના લક્ષમાં આવતી નથી. અને પછી એમ થાય કે આપણે હોય એટલે થાય, બસ આ મોહ. તું તારા સંબંધને ક્યાંક તો વિરામ મૂકી દે, કે હું છું તો પણ વિરામ. મારી હાજરી એટલે મારે ડબડબ કરવું બધામાં. આ ભૂમિકામાંથી આપણે બહાર નીકળવું જોઈએ, નહીં તો દીકરા દીકરીનું કાંઈ નહીં થાય. મારી હાજરી, પણ તારી હાજરી હવે તું કાઢી નાખ માનસિક રીતે, કે મારી હાજરી નથી. અને એનું જે કંઈ છે એની સમજ પ્રમાણે એનો સંસાર પૂરો થશે. પ્રત્યેક જીવ પોતાના શુભ અને અશુભ કર્મને લઈને આવ્યો છે. એને માટે તો કહીને કોઈ વિધાતાએ આપણને કંઈ સુપરવાઇઝર તરીકે મોકલ્યા નથી કે તું જા આવે એની જિંદગી બરોબર હાલે, ધ્યાન તું રાખજે. આ ભૂમિકામાંથી જીવે બહાર આવવું જોઈએ. જીવ એકલો છે. આ સંસાર ભાવના જો આપણે બહાર ભાવના પણ માત્ર જો વ્યવસ્થિત રીતે વિચારી હોય ને કે જીવ એકલો આવ્યો છે, એકલો જ અનંત જન્મ મરણ કરે છે, પોતાના શુભાશુભ કર્મના શુભ સુખ અને દુઃખ એકલો જ ભોગવે છે અને એકલો જ વિદાય લે છે. એનું પરિભ્રમણ ચાલે છે અનંત કાળથી સંસારમાં, અનેક ગતિઓમાં એકલો ચાલે છે. આ વસ્તુ બેસતી નથી અને પોતે ઈશ્વર થઈ જાય છે, પોતે વિધાતા બની જાય છે કે ના ના મારે તો આ કરવું જ પડશે, મારા વિના નહીં થાય. આ ભ્રમણા, આ ભ્રાંતિ, આ માયા અસતને પણ સતની સ્વરૂપ બતાવી દે એટલે કૃપાળુ દેવ જેવા પુરુષ જો મળે, સ્વભાવ જેવા સમર્થને પણ કહે કે તમારો આવવાનો હેતુ જો આ હોય ઉપાધિના કારણે કે કોકને મળશું, તો કે તંબકને જે કરવું હશે કરશે, તમારે એ માટે આવવાની જરૂર. આટલું સ્પષ્ટ કોઈ આપણને કહીએ તો મોઢું ચડી જાય, વયો જાય સત્સંગમાંથી કે મારે એ સાંભળવું નથી. હો લખી નાખ્યું સ્વભાગ. ત્રંબક વગેરે ઉપાધિ માટે એ પ્રયાસમાં છે તો તમારે આવવાનું તે પ્રસંગે વિશેષ કારણ જેવું તરતમાં નથી. માટે હવે તો અમે એક તરફ આવવાનો જ્યારે યોગ દેખાશે ત્યારે તમને જાણ કરશું ને આપણે હવે મળશું. અત્યારે હવે સત્સમાગમના નિમિત્તે ધંધો બીજો કરવો છે તો સત્સમાગમમાં પણ આવવાની જરૂર. આ શ્રીમદ રાજચંદ્ર, આ જ્ઞાની પુરુષ, આ સત્પુરુષ, આ સદગુરુ. કોણ સાચો માર્ગ બતાવે, કોણ પાર કરાવે, કેવું એનું સ્વરૂપ હોય. સદગુરુને પરમાત્મા નથી માનવાના, પરમાત્મા સદગુરુ છે. ખ્યાલ કરવો જોઈએ જરા કે પરમાત્મા જેવો પુરુષ સદગુરુ હોઈ શકે? સદગુરુ છે એને પરમાત્માને ન માને, એને પરમાત્માને હેઠો ન ઉતારાય. જીવને લક્ષમાં બેસતું નથી અને આવા પ્રસંગો જ્યારે આવે ત્યારે એમાં પણ જતું નથી કે કૃપાળુ દેવે પહેલા પત્રમાં ડુંગરને અટકાવ્યા, બીજામાં સૌભાગને કહ્યું કે તમે આવશો નહીં, અને બીજામાં હિંટ મારી દીધી કે હવે જ્યાં સુધી અમે ન જણાવીએ ત્યાં સુધી તમે અહીંયા આવવાનું કંઈ કરશો નહીં, વિલંબમાં રાખજો. અને પછી એનું સમાધાન આપ્યું કે અમે તમને આ શું કામ લખ્યું હતું. પ્રશ્ન તો થાય ને કે ભગવાન ડુંગરને લાવવા માટે આગ્રહ ન કરવો તો બરાબર, પણ મને આવવાની તમે ના પાડી કે વિલંબમાં નાખશો, હું ન કહું ત્યાં સુધી. ત્યારે લખ્યું કે તમારા બે હેતુ છે, એક સત્સમાગમના લાભનો અને બીજો સંસારના ઉપાધિના વ્યવહારનો. માટે એમાં ત્રંબક છે. હવે આવું જો વિચાર હોય તમારો તો તમે પણ અહીંયા સત્સમાગમના હેતુએ પણ આવશો નહીં. વિચાર કરજો આવો ગુરુ કોઈ મળે, કે આપણા ચિત્તમાં દાખલ થયેલી નાની મલિનતાને પકડીને કહી દે કે તને સત્સમાગમ અત્યારે લાભદાયી નથી, તું બંધ કર, એ વાત જ બંધ કર. જો અમને એવું વધારે વિલંબ થશે તો તમને એક આંટો ખાઈ જવાનું કહીશું. હવે એ જે સૌભાગ્ય લખ્યું છે એની પાછી વાતને કેવી પકડે છે
સત્સમાગમની ઈચ્છા હોવા છતાં ચિત્તની અંદર જ્યારે સંસારની ઉપાધિ અને એ પ્રસંગમાં ચિત્ત રમતું હોય, એમાંથી મોકળાશ ન થતી હોય, મુક્ત થવાતું ન હોય, આધી વ્યાધિની ઉપાધિની અંદર આપણે ગળાડવું હોય અને એમ થાય કે ના ના સત્સંગ કરી, સત્સમાગમ કરવો છે, આમ કરવું છે, તેમ કરવું છે, તો ચિત્તમાં જ્યારે એ વાત રમતી હોય ત્યારે કેવી રમતી હોય સત પ્રત્યે, એ બીજા પેરેગ્રાફમાં બહુ સરસ રીતે શુક્રપાળદેવ મૂકે છે. ઘણા મોટા પુરુષોના સિદ્ધિ યોગ સંબંધી શાસ્ત્રમાં વાત આવે છે તથા લોકકથામાં તેવી વાતો સંભળાય છે, તે માટે આપને સંશય રહે છે તેનો સંક્ષેપમાં આ પ્રમાણે ઉત્તર છે. અષ્ટ મહાસિદ્ધિ આદિ જે જે સિદ્ધિઓ કહી છે, ઓમ આદિ મંત્ર યોગ કહ્યા છે, તે સર્વ સાચા છે. આત્મ ઐશ્વર્ય પાસે એ સર્વ અલ્પ છે. જ્યાં આત્મસ્થિરતા છે ત્યાં સર્વ પ્રકારના સિદ્ધિ યોગ વસે છે. આ કાળમાં તેવા પુરુષો દેખાતા નથી, તેથી તેની અપ્રતીતિ આવવાનું કારણ છે, પણ વર્તમાનમાં કોઈક જીવમાં જ તેવી સ્થિરતા જોવામાં આવે છે. ઘણા જીવોમાં સત્વનું ન્યૂનપણું વર્તે છે અને તે કારણે તેવા ચમત્કાર આદિનું દેખાવાપણું નથી, પણ તેનું અસ્તિત્વ નથી એમ નથી. તમને અંદેશો રહે છે એ આશ્ચર્ય લાગે છે. જેને આત્મપ્રતીતિ ઉત્પન્ન થાય તેને સેજે એ વાતનું નિશંકપણું થાય, કેમ કે આત્મામાં જે સમર્થપણું છે તે સમર્થપણા પાસે એ સિદ્ધિ લબ્ધિનું કંઈ પણ વિશેષપણું નથી. કેટલી જબરજસ્ત વાત મૂકી છે. સિદ્ધિયોગ શોધવું છે, એવું કોઈ સિદ્ધિયોગ વાળો પુરુષ છે તો એની પાસે જઈને મંત્ર લઈ આવીએ, કઈ સિદ્ધિ મળી જાય. કોઈની વચન સિદ્ધિ, કોઈની સ્પર્શ સિદ્ધિ, કોઈની દ્રષ્ટિ સિદ્ધિ કંઈ મળી જાય આપણને. અષ્ટસિદ્ધિ અણીમાં, લઘીમાં, ગુરુમાં અનેક પ્રકારના ચમત્કારો થતા હોય. યોગીઓ જેમ જેમ યોગ માર્ગની અંદર આગળ વધતા જાય તેમ તેમ અતિન્દ્રિય શક્તિ ઉત્પન્ન થાય. આંખની જે શક્તિ અત્યારે 2-4 કિલોમીટર જોઈ શકે, એ આંખની શક્તિ પછી કોઈ સ્થળની મર્યાદા ન રહી અને બધું જોઈ શકે. આંખ તો એ નહીં છે, જોનાર જે છે એની શક્તિમાં પરિવર્તન આવે છે, એ દ્રષ્ટામાં પરિવર્તન આવે છે. દ્રષ્ટિ તો એ નહીં છે, ચશ્માવાળાને પૂછો તો એમ જ કહે કે આમ જ છે, બીજું શું હોય, કે જાજુ ન દેખાય. તો કે મને તો અહીંયા બેઠા બેઠા અમેરિકા દેખાય છે. તો કે તો તારી દ્રષ્ટિમાં કંઈક ભેદ લાગે છે, દ્રષ્ટામાં પરિવર્તન આવ્યું છે. જ્યારે આત્માની સાધના થાય, યોગ એક એવી વસ્તુ છે, આત્માની અનંત શક્તિઓનો ક્રમશઃ વિકાસ થતા બધી ઇન્દ્રિયોની શક્તિ અને મનની શક્તિ એ મન પરિવય જ્ઞાન સુધી અનંત લબ્ધિના રૂપની અંદર એ આકાર લે છે. એ તમામ પુદ્ગલ પરિણામોને જે ધારે કરી શકે, ઈશિત્વ વશિત્વ કેટલી વસ્તુ છે, એ પુદ્ગલને જે પ્રકારે ધારે એ પ્રકારે પલટાવી શકે છે. કેમ કે પુદ્ગલ પલટી શકે છે એ એનો સ્વભાવ છે, તો ચૈતન્યમય તાકાત છે કે પુદ્ગલને પલટાવી શકે. મુઠ્ઠીમાંથી ઘડિયાળ નીકળી શકે છે, થાળી ઉપર ધુરમાલ ઢાંકીને એને મીઠાઈઓનો થાળ બનાવી શકે છે, થઈ શકે. જગતગુરુ શંકરાચાર્યજી એટલા સ્વરૂપમાં હતા અને 18-20 વર્ષની ઉંમરથી ભારત વર્ષનું ભ્રમણ કરવા નીકળ્યા અને તાંત્રિક માર્ગનો તાંત્રિક એને મળી ગયો અને એને એમ થયું કે આ નવ યુવાનનું બલિદાન મારે દેવાનું છે, દઈ દઉં. તો શંકરાચાર્યજીને એને પૈકળા, ચાલુ બલિદાન દઉં. એને જેવું એનું ખડગ ઉપાડ્યું, મારવા જાય છે પણ ખડગ કઈ લાગતું જ નથી અને શંકરાચાર્ય ઉભા ઉભા હસે છે, કેમ કે એણે અણીમાં સિદ્ધિ કરી લીધી. એટલું બધું પોતાનું સ્વરૂપ સૂક્ષ્મ કર્યું, સૂક્ષ્મ કર્યું કે તલવારના ઘા પણ ક્યાંય લાગી શકે નહીં. એક સામાન્ય હમણાં પેપરમાં જે આવ્યું હતું કે શીખવાળાએ એટલી બધી કળા એની પાસે હસ્તગત છે કે તલવાર વિંજે તો બંદૂકની ગોળી એમાં કામ આવી શકે નહીં, એને મારી ન શકે. જો આટલું સામર્થ્ય એક સામાન્ય કળામાં હોય તો આત્માની સિદ્ધિઓ કેટલી છે. અને આવી અનંત લબ્ધિના ધારક ગુરુ ગૌતમ હતા. અનંત લબ્ધિના ગુરુ ગૌતમની લબ્ધિ, એક લબ્ધિ ઉપરનું વ્યાખ્યાન શરૂ કરે આચાર્ય કહે છે તો અમારું જીવન પૂરું થાય, પણ ગૌતમની લબ્ધિઓનું વિશેષણ અમારું વ્યાખ્યાન પૂરું થઈ શકે નહીં. એટલી લબ્ધિના ધારક છે. પણ એ ગૌતમ લબ્ધિમાં અટવાયા નથી. એ લબ્ધિથી કંઈ બધી સિદ્ધિ થઈ ગઈ છે એવું એ માનતા નથી. આ વિતરાગ દર્શન છે. ચાર જ્ઞાનનો ધણી, અનંત લબ્ધિનો ધારક એ ભગવાનને કહે કે કેવળ જ્ઞાન ક્યારે થશે? આ સ્થિતિ છે, આ જ્ઞાન દશા છે. જૈન દર્શનમાં આત્માની આ પૂર્ણતા છે, અને એ પૂર્ણ સંપૂર્ણપણે રાગ દ્વેષ ગયા વિના, પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત કર્યા વિના સંપૂર્ણ જ્ઞાન દશા સંભવિત નથી, અને સંપૂર્ણ જ્ઞાન દશા વિના જીવની મુક્તિ થઈ શકે નહીં. અનંતનું આવાગમન ટળી શકે નહીં, અનાદિનું પરિભ્રમણ સમાપ્ત થઈ શકે નહીં, અનંત કર્મો એ નાશ થઈ શકે નહીં. તીવ્ર જ્ઞાન દશા, પૂર્ણ જ્ઞાન દશા, નિર્મળ જ્ઞાન દશા એને જ્યારે આવી પ્રકારની કલ્પનાઓમાં જ્યારે આવે, એટલે કૃપાળુ દેવ કહે છે કે આ બધું છે, પુરુષ દેખાતા નથી, એનું કારણ જીવને સત્વ નથી, એનું સત્વહીન થયું છે જીવન, અને સત્વ આત્મામાં છે. શરીરના સત્વની વાત નથી, શરીરના સત્વથી આ કોઈ તત્વ દેખાય નહીં. આપણે ઉપાસના કેની કરીએ છીએ? શરીરના સત્વની, કે શિયાળો આવ્યો છે તો જરાક તાકાત બંધ થઈ, કંઈક આ લઈએ તે લઈએ, સત્વ વધવું જોઈએ. સત્વ કયું જોઈએ? આત્માનું સત્વ ન હોય ને, મૂઢ છે, અડદિયા ખાઈને તાજો મજો બળદિયા જેવો થયો, તો શું થાય? એનું કલ્યાણ શું થાય? બહુ તો શરીરનું વજન વધ્યું, માંસ વધ્યું, લોહી વધ્યું. ઓલા બકરાને જેમ કસાઈ ખવડાવે ને, શું કામ? કે જ્યારે મારીએ ત્યારે માલ વધારે મળે એમાંથી. એમ આ જીવને સત્વની દ્રષ્ટિ નથી. જીવ સત્વહીન થયા છે. ઘણા જીવોમાં સત્વનું ન્યૂનપણું વર્તે છે, તેથી ચમત્કાર આદિનું દેખાવાપણું નથી, પણ તેનું અસ્તિત્વ નથી એમ નથી. તમને ન દેખાય કારણ કે દ્રષ્ટિ નથી. યોગની પણ દ્રષ્ટિ જોઈએ. મારે યોગ કરવા છે ને, યોગમાં જવું છે ને, યોગ આ પણ યોગની દ્રષ્ટિ જોઈએ કે યોગ શું છે. પરિશુદ્ધ વ્યવહાર જે જીવને મોક્ષ સાથે જોડે, મોક્ષ પદ સાથે જીવને જોડે, એવો પરિશુદ્ધ કોઈ પણ વ્યવહાર એ યોગ છે. હરિભદ્રાચાર્ય એ યોગની વ્યાખ્યા આપતા સરદર્શન સમુચયમાં પેલું વાક્ય મૂકે છે. જીવને એની મુક્ત દશા સાથે જોડે, સિદ્ધ અવસ્થા સાથે જોડે, એવી જે ક્રિયા, જે વ્યવહાર, જે વ્યાપાર આત્માનો, એને ધર્મ વ્યાપાર શબ્દ મૂક્યો છે કેશો વિજયજીએ. ધર્મ વ્યાપાર એ યોગ છે. શરીરનો વ્યાપાર યોગ નથી. હું આમ પદ્માસન કરું છું ને, આમ નાક દબાવું છું ને, આમ પ્રાણાયામ કરું છું ને, આમ આસન થાય છે, એ બધા એની સાધના છે. ચૈતન્યને એક લક્ષ્ય સાથે જોડવા માટે ઇન્દ્રિયોને સંયમિત કરવાની સાધના છે. તો આ ઇન્દ્રિયોના સંયમને જ કેન્દ્ર બનાવીને બેઠો છે, તો યોગ પ્રગટ થતો નથી, યોગની શક્તિ આવિર્ભૂત થતી નથી. એટલે કહે છે કે એ દેખાતું નથી, પકડાતું નથી, પ્રાપ્ત થતું નથી. એટલે અંદેશો છે તમને, તમને અંદેશો એટલા માટે છે કે તમારી દૃષ્ટિ પણ હે સુભાગ આ સત્વહીન થઈ છે. એટલે એક શબ્દ પ્રયોગ મૂક્યો છે અહીંયા કે તમને અંદેશો રહે છે એ આશ્ચર્ય લાગે છે. તમને આવી યોગની શક્તિ, આવા ચમત્કાર, આવી રિદ્ધિ, આવી સિદ્ધિ, આવી લબ્ધિ હોય એવો તમને અંદેશો છે? અમને તો કંઈ જોવામાં આવતું નથી, આ કાળમાં તો એવા કોઈ પુરુષ દેખાતા નથી, એવી શક્તિ પ્રતીતિમાં આવતી નથી. તો કે અન્યને તો ન આવે. સૌભાગ્યને કહે છે કે તમને અંદેશો રહે છે એ આશ્ચર્ય લાગે છે. જ્ઞાની પુરુષ કહે છે અમારા માટે તો આશ્ચર્યનો વિષય છે. જુઓ આપણા મનના પરિણામ, ચિત્તના પરિણામ અસ્વસ્થ થાય ત્યારે એ સત્વ તરફથી દ્રષ્ટિ હટે અને ચમત્કાર તરફ જવાની શરૂઆત થઈ જાય. તો કે છે, જેને આત્મ પ્રતીતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનું નિશંકપણું થાય. એ સ્વભાગ આપણે આત્મ પ્રતીતિથી પડી ગયા છીએ, આનો મતલબ એ થયો. આત્મ પ્રતીતિથી પડી ગયા છે. અને આજે પણ કેટલાય પુરુષો આત્મારમાં આગળ ચાલ્યા અને પછી આવા એવા બધા અંજાઈ ગયા છે કે આત્મ પ્રતીતિથી પડી ગયા છે. આ માર્ગ સ્થિરતાનો છે. જરાક જો રિદ્ધિ સિદ્ધિ આવી, ચમત્કાર આવ્યા, થોડી અતિન્દ્રિય શક્તિ આવી અને એના ઉપયોગમાં, એના પ્રભાવમાં અને પોતાના સત્કાર મનાવવામાં, પૂજાવવામાં અને પોતાનો અંગત પ્રભાવ ઉભો કરવામાં રિદ્ધિ સિદ્ધિ પ્રસિદ્ધિની અંદર જરા લેપાઈ ગયા તો ત્યાં એ ગયો, સત્વ ગુમાયું. આત્મ પ્રતીતિથી એ જીવ પડી જાય છે. શક્તિ રહી જાય છે પણ આત્મ પ્રતીતિ હોતી નથી. શક્તિ તો સાધ્ય કરી છે અને એ પૌદ્ગલિક શક્તિ છે. રે એમાં શું હતું? કેટલાય જીવોને આપણે પણ આમ કહીએ છીએ, આમ કહી દઈએ છીએ, એની બધી ખબર પડે. જ્યોતિષનું જ્ઞાન કલ્પિત છે, એનાથી ખબર પડે. કેટલી વિદ્યા એવી છે કે જેનાથી ખબર પડે, પણ એથી કરીને એ કોઈ આત્મિક મુક્તિની વિદ્યા નથી. આત્મ પ્રતીતિમાં એ પુરુષ છે એવું નથી. હઠયોગીના ચમત્કાર પણ ઘણા હોય છે, પણ એને આત્મા સાથેનું કોઈ અનુસંધાન હોતું નથી. સરસ શબ્દ લખ્યો છે, જેને આત્મ પ્રતીતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનું નિશંકપણું થાય. કેમ કે આત્મામાં જે સમર્થપણું છે તે સમર્થપણા પાસે એ સિદ્ધિ લબ્ધિનું કંઈ પણ વિશેષપણું નથી. આ કૃપાળુદેવનું એક વાક્ય આખો સંસારનો કોઈ મહાત્મ્ય જીવને લાગવું ન જોઈએ. અને આજે આપણને જ્ઞાની પુરુષ શોધવા નીકળે છે તો કયા મહાત્મ્યથી નીકળીએ છીએ કે આની પાસે સિદ્ધિ કેટલી છે, ચમત્કાર કેટલા છે, લબ્ધિ કેટલી છે, શું જાણે છે, શું મારું કરી દેશે. બળતરા સંસારના સુખની છે, ભૂખો સંસારનો છે, ભિખારી થઈને જાય છે સંત પાસે. અને જો એનું કંઈ આ કામ થતું હોય સંસારનું, રિદ્ધિ સિદ્ધિ મંત્ર ચમત્કાર લબ્ધિ, તો કે છે જેને આત્મ પ્રતીતિ છે એ આને નિશંકપણું થાય કે આત્મામાં જે સમર્થપણું છે, પ્રભુ મને આત્મા આપો, મારે આ ચમત્કાર કે રિદ્ધિ સિદ્ધિનું કોઈ કામ નથી. આત્મામાં જે સમર્થપણું છે તે સમર્થપણા પાસે એ સિદ્ધિ લબ્ધિનું કંઈ પણ વિશેષપણું. જો લબ્ધિનું મહત્વપણું હોત તો લોકો વીરને મૂકી અને ગૌતમને ભજત. મહાવીરને મૂકી અને ગૌતમને ભજત. કારણ કે મહત્વ શેનું થઈ ગયું? લબ્ધિ. બસ તો ગૌતમ જેવો તો કોઈ નથી. ગૌતમ જેવો લબ્ધિવાન, અનંત લબ્ધિ શબ્દ મૂક્યો. પાંચ પચી હોય તો કહેવાય, હજાર બે હજાર હોય તો કહેવાય, લાખ બે લાખ હોય તો કહેવાય, કરોડ બે કરોડ હોય તો કહેવાય. કે ગૌતમની લબ્ધિ કેટલી? તો કે અનંત. આ 14 રાજલોકની અંદર કોઈ એવો ચમત્કાર નહોતો જે ગૌતમ ન કરી શકે. સૂર્યના કિરણના સહારે અષ્ટાપદ પર્વત ચડી જાય અને અંગૂઠાથી 1500 તાપસને ખીરનું પારણું કરાવે અને જેને દીક્ષા આપી કેવળ જ્ઞાન પામે. ગૌતમના 50,000 શિષ્યો કેવળ જ્ઞાન પામ્યા અને ગૌતમને કેવળ જ્ઞાન ન થયું. ન્યાય છે, વિતરાગનો ન્યાય છે કે જો તારામાં મોહનો કણિયો હોય તો તને ન થાય, તું જેને આપ ઈ પામી જાય, કેમ કે એને તારા પ્રત્યે મોહ. અને અહીંયા તો મોહથી જ ગુરુની શરૂઆત કરીએ છીએ. હવે કેદી જ્ઞાન મળે, કેદી પામે? ઓલો તો આત્મ પ્રતીતિથી પડ્યો છે પણ આ પણ એમાં મોહમાં પડ્યો છે. હવે આ બધો મેળ જ આખો ખોટો થઈ ગયો છે. કાળનો પ્રભાવ છે, કાળનો પ્રભાવ છે. ક્યાં ક્ષેત્રનો પ્રભાવ છે. એવા ક્ષેત્રમાં આપણે જઈએ તો આત્મિક સમૃદ્ધિ લક્ષમાં ન આવે અને બાહ્ય ચમત્કાર વૈભવ પ્રભાવ એ લક્ષમાં આવે અને જીવ એ પ્રભાવની અંદર ખેંચાઈ જાય, લુપ્ત બની જાય. કારણ કે અનંત કાળથી એને અભ્યાસ આનો જ છે અને સત્સમાગમના લાભ લેવાની સાથે એનો હેતુ છે. એમાં બીજો હેતુ જે છે અનિચ્છિત હેતુ સાથે છે, એટલે કૃપાળુદેવે કહ્યું કે અનિચ્છિત હેતુ સમાપ્ત થાય પછી જ સત્સમાગમ કરવો. તો આત્મસિદ્ધિનો મુમુક્ષુ કોણ? કામ એક આત્માર્થનું. જો બીજો મનરોગ મનમાં હોય તો સમજી લેવું કે હજી આપણે મુમુક્ષુતા પણ પ્રાપ્ત કરી નથી. કશાયની ઉપશાંતતા, ભલે શાંત થઈ ગયો, સાધુ જેવો બગલોય ધ્યાનમાં છે, ક્ષમતાવાળો છે, શિકાર ન મળે ત્યાં સુધી કશાયની ઉપશાંતતા, પણ માત્ર મોક્ષ અભિલાષ. આ તારા કશાયોનું ઉપશમ પણ શેના કારણે છે? વેપારી પણ ઉપશમ હોય ગરાગ આવે ત્યારે, અને ગરાગના છોકરા તોફાન કરે તો આઈસ્ક્રીમ ખવડાવે અને હશે બેન એ તો કરે તોફાન, એમાં કાંઈ વાંધો નહીં, ભલે નુકસાન થયું ચાલ્યા કરે, એ તો છોકરાઓ છે કાંઈ એને ખબર પડે છે. અરે આટલો ક્ષમતા ભાવ, આ તો સંતથી ચડ્યો. પણ એ કસાઈની ઉપશાંતતા એની આત્મિક કલ્યાણ માટેની નથી. કેટલી બધી આપણને લાગે કે શું વિનમ્રતા, શું ધીરજ, આ ભૂલી ગયા લઈ જાઓ, ભલે ઘરે આવીને આપી જશે, અરે પૈસા ક્યાં કાલ જાય છે, અને પૈસા નહીં નથી, આ તો નિર્મોહી થઈને વેપારમાં બેઠો છે, હવે એમાં શું ઉતાવળ છે? તમારા ખિસ્સામાં છે, મારા જ ખિસ્સામાં છે ને, સાચી વાત કરો ને તું. કશાયની ઉપશાંતતા પછી જ્ઞાની કહે છે માત્ર મોક્ષ, માત્ર મોક્ષની અભિલાષા. ભવે ખેદ, ભવનો ખેદ છે, અનંત કાળથી જે રમત રમી રહ્યો છું, જે નાટક ખેલી રહ્યો છું, ભવ મંડપ મારે નાટક નાચ્યો, હવે મુજે પાર ઉતાર સિદ્ધાર્થના રે નંદન વિનવું. હે મહાવીર, તને વિનંતી કરું છું કે તું મને હવે જન્મ આપવાની વાત કરીશ, માં કે ઇન્દ્ર બનાવી દઉં, ચક્રવર્તી બનાવી દઉં, મારે કાંઈ થવું નથી. આ સંસારના ભવ મંડપની અંદર ઘણા નાટક નચ્યા છે, અનંત પ્રકારનું આ કર્યું છે, માટે ભવનો ખેદ, ભવ નહીં જોઈએ. હરિભદ્ર સુરીનું એક ઉપનામ હતું ભવ વિરહ સુરી. હરિભદ્ર સુરીનું ઉપનામ ભવ વિરહ સુરી. એ જ્યાં જાય ત્યાં એક જ વાત કરે કે ભવનો વિરહ થવો જોઈએ. આપણે એવું કામ કરીએ, એવી સાધના કરીએ, ભવનો વિરહ બસ, બાકી જે થયો હવે ભવ નથી જોઈતો, એટલે એની છેલ્લી સ્તુતિ બનાવી, એનો દેહ છૂટી ગયો અને એની શાસન દેવીની સ્તુતિ ચાલતી હતી. ત્રણ કડી એને લખી અને ચોથી કડી બોલતા બોલતા દેહ છૂટી ગયો. તો જે ત્યારે વિદ્વાન સાધુઓ શ્રાવકો હતા એણે ચરણની પૂર્તિ કરી, ઝંકારા રા વસારા મરદલ કમલા ગારભૂમ ઇની વાસે, છાયા સંભાર સારે વર કમલ કરે તાર હાર આભિરામે, વાણી સંદોહ દે ભવ વિરહવરમ દેહી ની દેવી સારમ. હે શાસન દેવી, મને ભવ વિરહનું આવું શ્રેષ્ઠ વરદાન આપ. આ હરિભદ્ર સુરીનો આત્મા ભવ વિરહ, ભવે ખેદ, અમને કોઈ પણ હિસાબે કોઈ પણ સંજોગોમાં ગમે તેવી અનુકૂળતા સાથે પણ ભવ જોઈતો નથી. આવી જેને એક નિષ્ઠ શ્રદ્ધા જેની છે, અંતરદયા, પોતાના અંતરની અંદર દયા થાય છે કે અનંત કાળ સુધી આ બધા સંસારના પરિભ્રમણ અનેક ગતિમાં, અનેક દેહમાં, અનેક યોનિમાં, અનેક ક્ષેત્રમાં કર્યું છે, બહુ કર્યું છે, હવે એની કોઈ ચાન્સ દેવાની ઈચ્છા નથી, નો મોર ચાન્સ. અંતરદયા, પ્રભુ હવે તો આત્માની દયા કરીએ, આને હવે આનાથી આ પિંજરાથી છોડાવી દઈએ, તે કહીએ જિજ્ઞાસ. આ સાચો તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે. આવી જિજ્ઞાસા જેની જાગી છે આ મુમુક્ષુ છે. કામ એક આત્માર્થનું. અત્યારે હજી સંસારના બીજા હેતુઓ અને સત્સમાગમ બે ભેગા છે, બે જોડીને રાખ્યા છે. જ્ઞાની કે છે એ અનિચ્છિત હેતુ છે, અને અનિચ્છિત હેતુ હોવાને કારણે તમારે સત્સમાગમ માટે પણ આવવાનું મુલતવી રાખશો. તમારે હાલ આવવાની કોઈ જરૂર નથી. આવી પ્રતીતિ નથી આવતી, એનો મતલબ કે આત્મ પ્રતીતિથી અત્યારે આપણે જરા નીચા પડ્યા છીએ. કેમ કે આત્મામાં જે સમર્થપણું છે તે સમર્થપણા પાસે સિદ્ધિ લબ્ધિનું કંઈ વિશેષપણું નથી. અને આત્મા આપનાર શોધતો નથી. કયા પુરુષને શોધે છે કે હાલ આવા સિદ્ધ પુરુષ દેખાતા નથી, જે ચમત્કાર કરે, જે આપણને ધારે આપી દે. આવા કોઈ આ કાળમાં તેવા પુરુષો દેખાતા નથી. તો પણ તમને શેનો સંદેહ થઈ ગયો અને આવા પ્રશ્નો તમને કેમ જાગ્યા? દેખાય તોય મારે તેનું કઈ કામ નથી. વીર મળે તો મારે ગૌતમનું કોઈ કામ નથી. અને ગૌતમને જે મળ્યા એને પણ કીધું, ગૌતમ તમારું કઈ કામ નથી, તમે આત્મા આપી દો અને રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ તમારી પાસે જ રાખો. ગૌતમના કોઈ શિષ્યએ ગૌતમ પાસેથી રિદ્ધિ સિદ્ધિ કે લબ્ધિની માસ્ટરી મેળવી નહીં. સૌએ કેવળ જ્ઞાન લીધું અને આ ભવનો વિરહ કર્યો. આ જૈન શાસન છે, આ જૈન શાસન છે, અને આ ગુરુની પરંપરા છે. આ ગુરુ પણ કોઈને લબ્ધ નથી આપતો. ગૌતમ તાપસને એમ નથી કહેતો કે આવો તમને ચમત્કારિક બનાવી દઉં. હવે એ પણ એને મુક્ત કરાવે છે. આ મહત્તા ગૌતમની છે. જૈન દર્શન આપે છે, અને જેને આત્માની શ્રદ્ધા થઈ છે, જેને આત્માર્થી પણ જેના જીવનમાં જાગ્યું છે, એના જીવનની અંદર આ દ્રષ્ટિ તો આવવી જ જોઈએ કે આત્માથી સૌ હીન. આત્મામાં જે સમર્થપણું છે તે સમર્થપણા પાસે સિદ્ધિ લબ્ધિનું કંઈ પણ વિશેષપણું નથી. માટે સાચો જૈન એ વિતરાગની ઉપાસના કરે. કોઈ ચમત્કારિક દેવદેવીઓની ઉપાસનામાં કે કોઈ આવા ચમત્કારિક ગુરુઓની પાછળ એ પડે નહીં. એની શ્રદ્ધા પણ કરે નહીં. એની શ્રદ્ધા આત્માની હોય. એવા પ્રશ્નો કોઈક વાર લખો છો, તેનું શું કારણ છે તે જણાવશો? એ પ્રકારના પ્રશ્નો વિચારવાને કેમ હોય? જો ટપકો આપ્યો છે, તમે આવા પ્રશ્નો લખો છો કે કોઈ આકાળમાં દેખાતા નથી, રિદ્ધિ સિદ્ધિ આ મંત્ર છે કે નહીં, આ બધા સાચા છે ખોટા છે? બધું સાચું છે, કૃપાળુદેવ કહે છે, પણ આપણે કઈ કામનું નથી. કઈ ખોટું નથી, કઈ બધું થઈ શકે છે. પણ જેને આત્માની પ્રતીતિ છે એને આવા પ્રશ્નો વિચારવાનું કોઈ પ્રયોજન નથી. આમાં પડ્યું છું. અને આમ ગુરુનું મહત્વ કરશે, આ જાણે છે ને તે જાણે છે ને, આમ કરી નાખે છે ને તેમ કરી નાખે છે ને, આમ ગયા ત્યારે આમ થઈ ગયું ને, આવા બધા મહિમા ગાવામાંથી નવરો થતો. આત્માનો મહિમા ગા, એ આત્મા કેટલો પમાડે છે અને એ પોતે આત્મામાં કેટલા સ્થિર છે. જે આત્મામાં સ્થિર છે એ લબ્ધિનો પ્રયોગ કરતો નથી, ચમત્કારનો પ્રયોગ કરતો નથી. કૃપાળુદેવે એક વાક્ય મૂક્યું કે જે ચમત્કાર બતાવીને યોગને સિદ્ધ કરવો તે યોગી પુરુષનું લક્ષણ નથી. તો ત્યાંથી પાછા વળવું આ એનું લક્ષણ નથી. આવા પ્રશ્નો વિચારવાની કેમ હોય? આ વિચારવાન ક્યાં આવ્યો? મુમુક્ષુ. મુમુક્ષુતાની જ ઉણપ છે, મુમુક્ષુતાની જ ખામી છે. એટલે આખો માર્ગ અવરાઈ જાય છે, પછી કાંઈ પલ્લે પડતું નથી, મૂંઝાય છે, અટવાણો છે. હજુ પોતાની સાચી મુમુક્ષુતા એને કેળવવી પડે. મુમુક્ષુતા ઉત્પન્ન થાય પછી મુમુક્ષુતાને કેળવવી પડે, દ્રઢ કરવી પડે. પત્રાંક 602 મુંબઈ જેઠ સુદ દસમ રવિવાર 1951. મનમાં રાગ દ્વેષ આદિના પરિણામ થયા કરે છે તે સમયાદિ પર્યાય ન કહી શકાય, કેમ કે સમયનું અત્યંત સૂક્ષ્મપણું છે અને મન પરિણામનું સૂક્ષ્મપણું તેવું નથી. પદાર્થોનો અત્યંત સૂક્ષ્મ પરિણતિનો પ્રકાર છે તે સમય છે. એક વકીલ છે નવલજી ડોસા, એના ઉપર લખાયેલો આ પત્ર છે. કેટલી બધી આપણી ભ્રાંતિઓ એની સાથે સરખા હોય, પત્ર વાંચન તો એટલા માટે જ થાય છે કે આવા આવા મુમુક્ષુ જે પ્રશ્ન કર્યા છે કૃપાળુદીને, એને કહે છે કે મનના રાગદ્વેષ આદિ પરિણામ છે એ બધી સમય સમયની પર્યાય છે એમ માની લેવું ને. અને કેટલા એમ માને કે મને રાગદ્વેષ કાંઈ છે નહીં, એટલે હું તો જાણી સમય શુદ્ધ છું. તો કૃપાળુદેવ કહે છે કે સમયનું તો અત્યંત સૂક્ષ્મપણું છે અને મન પરિણામનું સૂક્ષ્મપણું તેવું નથી. મન પરિણામ તો સ્થૂળ ખૂબ લાંબા કાળના ભેગા થાય ત્યારે આપણને રાગ અથવા દેશ અથવા કસાય પકડાય છે, સમયનો નથી પકડાતો. સમયની પર્યાય અજ્ઞાની જીવના લક્ષમાં આવી શકતી નથી, એ જ્ઞાનની હેતુ છે. જ્ઞાન જ્યારે નિર્મળ હોય, પરિપૂર્ણ હોય, ત્યારે સૂક્ષ્મથી સૂક્ષ્મ સમય પકડાય, પ્રદેશ પકડાય અને કર્મનું પૂતગલનું એક પરમાણુ પકડાય. ત્યાં સુધી તો એ સ્થૂળ જોઈ શકે છે. અનંત સમયોની જે પર્યાય થાય એવી પર્યાયને આપણે પકડીએ અને પછી કે મને તો કોઈ એમાં રાગદ્વેષ કાંઈ પરિણામ થતા નથી, આપણે પેલા પરિણામને પકડવા જેટલી સૂક્ષ્મતા આપણામાં આવી નથી. સાધનાથી, ઉપયોગની એકાગ્રતાથી, ઉપયોગની તીવ્રતાથી આ પરિણામ પકડાય. એટલે જ્ઞાનીઓ કહે છે ઉપયોગની જાગૃતિ હોય તો ઉદયમાં આવતા કસાયોને પણ સમાવો. કૃપાળુદેવ 143 પત્રમાં લખ્યું છે, ઉદય આવેલા અને ઉદય આવવાના, ઉદય આવેલા અને ઉદય આવવાના કસાયોને સમાવો. જે કસાય ઉદયમાં આવ્યો નથી એને સમાવવો છે. તો કે છે કસાયને ઉદયમાં આવતા તો ઘણા સમય લાગશે, ત્યાર પહેલા જો ઉપયોગની તીવ્રતા હશે તો એ ઉપયોગમાં પકડાશે. ઉદય પણ આવતા પહેલા એની અસરથી આ ઉપયોગ આત્માનો એને પકડી લે અને જીવ જો પોતાના પરિણામની અંદર સ્થિર રહે તો આવેલો ઉદય આવીને સમાપ્ત થઈ જાય. કોઈ વિપરિણામ વિપાક પરિણામ આપી શકે નહીં, અથવા તો ચિત્તની સ્થિરતાનો, એકાગ્રતાનો, નિર્મળતાનો ભંગ કરી શકે નહીં. એ ત્યારે કર્મને જાણે છે અને વેદે છે. એ જાણે છે ઉદય આવ્યું, કેવું તીવ્રપણું છે એ પણ જાણે છે, કેવું મંદપણું છે એ પણ જાણે છે. વેદે છે એટલે વેદન કરવું એટલે એની તીવ્રતાનો પણ અહેસાસ કરવો, અનુભૂતિ કરવું એ જાણે છે, છતાં ભોગવતો નથી. એની સાથે ભોગવવું હોય તો જોડાવવું પડે, સુખ દુઃખની અનુભૂતિ કરવી પડે, વિકલ્પો આવે તો એની સાથે ભોગવટો થાય. માત્ર જાણું છું તો જ્ઞાનીઓ કર્મને વેદે છે, ભોગવતા નથી. અને આ વેદે છે, કર્મ આવતા હોય ત્યાર પહેલા એને પકડે છે, કારણ કે એ એના રાગ દ્વેષના જે પરિણામ થાય છે એ બધા સ્થૂળ છે. સમય એ પર્યાય છે એવું એને કહી શકાય નહીં. રાગ દ્વેષની પર્યાય એ સમયની પર્યાય કરતા અનંત સમયની એક થયેલી પર્યાય એટલે રાગ છે. અને મન પરિણામનું સૂક્ષ્મપણું તેવું નથી, પણ આત્મ પરિણામનું સૂક્ષ્મપણું છે, ચૈતન્ય પરિણામનું સૂક્ષ્મપણું છે. પદાર્થનો અત્યંત સૂક્ષ્મ પરિણતિનો પ્રકાર છે તે સમય છે. અને જ્ઞાની પુરુષો સમયે સમયે એને અનંતા જ્ઞાન પરિણામ અને સંયમ પરિણામ વર્તે છે. આપણે 531 જોયું. તો આ જ્ઞાની પુરુષ 313 કૃપાળુદેવે લખ્યું કે અનંત ગુણ વિશિષ્ટ આત્મ એવો સમયે સમયે એ ગુણ વધતા જ હોય તેવા પરિણામ રહે. એ સમયના પરિણામને પકડે આ જ્ઞાનની ઉપયોગની તીવ્રતા, તીક્ષ્ણતા, એકાગ્રતા સમયના પરિણામને પકડે. અને આપણે તો અનંત કાળ વયો જાય સમયની દ્રષ્ટિ અસંખ્યાત, તો પણ એ પરિણામને પકડી શકતા નથી. એટલે આત્માનો ઉપયોગ એટલો બધો વિખરાયેલો છે, એટલો બધો ફેલાયેલો છે, હજુ ઉપયોગને જ આપણે એકત્રિત કર્યો નથી. જેમ સૂર્યના કિરણમાં પૂર્ણ અગ્નિ સૂર્ય જેટલી જ છે, પણ જો એને બિલોરી કાચની અંદર એકત્ર કરવામાં આવે અને પછી નીચે ગમે તે પદાર્થ રાખવામાં આવે તો એ પદાર્થ સળગી ઉઠે, એમ આત્માના ઉપયોગને જો પોતાની સાધના દ્વારા અંતર્મુખ થઈને એ ઉપયોગને પોતાએ કેન્દ્રમાં લે તો ઉપયોગની એટલી તાકાત છે કે આખા લોકને સળગાવી નાખે, એનો સંસાર પછી રહી શકે નહીં, એને સંસારને ભસ્મીભૂત કરી શકે. કર્મનો નાશ કરવાની તાકાત એ ઉપયોગની અંદર છે. રાગ દ્વેષ આદિ વિચારોનો ઉદ્ભવ થવું તે જીવે પૂર્વોપાર્જિત કરેલા કર્મના યોગથી છે. વર્તમાન કાળમાં આત્માનો પુરુષાર્થ કંઈ પણ તેમાં હાનિવૃદ્ધિમાં કારણરૂપ છે, તથાપિ તે વિચાર વિશેષ ગહન છે. જે રાગદ્વેષ ઉત્પન્ન થાય છે એ તો પૂર્વોપાર્જિત કર્મને કારણે એવા નિમિત્ત એવા સંયોગો આવે છે અને જીવ એમાં જોડાય છે, અને જોડાય છે ત્યારે આ જે સૂત્ર કે વર્તમાન કાળમાં આત્માનો પુરુષાર્થ કંઈ પણ તેમાં હાનિવૃદ્ધિમાં કારણરૂપ છે, ઉદય એકાની આવ્યો હોય અને આનો ગુસ્સો સોડાની હોય તો વૃદ્ધિમાં એનો વર્તમાન પુરુષાર્થ બાહ્ય પુરુષાર્થ છે તો એ કસાઈની સાથે એકરૂપ થાય છે. ઉદય તો થોડો જ આવ્યો હોય પણ જીવની પોતાની જ્ઞાન દશા ન હોવાને કારણે, મોહ દશા હોવાને કારણે એ કસાઈ અનેક ગણા પરિણામ આપે છે. અને જ્ઞાની પુરુષને સોડાની ઉદય આવ્યો હોય તો પણ પરિણતિ એક ટકો જ માંડ થાય. કૃપાળુ દેવ એમ કહે કે એ એવો ઉપાધિનો ઉદય છે કે જેમાં ધડ ઉપર માથું રહેવું તો પણ સમાધિ રાખવામાં આવે છે. આત્મા નિર્લેપ રહે છે, આત્મદ્રષ્ટિનું અખંડપણું એથી બાધ પામતું નથી, એક ટકો અસર કરે છે તો પણ ક્યારેક ક્યારેક વિક્ષેપ થાય છે એનો અમને ખેદ રહે છે. એને આવેલો ઉદય 100% ખેંચી જતો નથી, 1% જેટલું ક્યાંક થાય છે એનો જ્ઞાની પુરુષને ખેદ વર્તે છે. આપણે 1% ઉદય આવ્યો હોય એમાં તો હોય 100% હાઈ બાપ મરી ગયો, મારા મોર તો ભા, મારી તો કોઈ મુશ્કેલીનો પાર નથી, ને મારે તો આમ કર્યું તેમ કર્યું, મારે તો હવે ઉદય આવ્યા છે, આને આમ કીધું ને આને આમ, અરે ભાઈ જે કઈ થયું જ નથી. કલ્પના, જીવ કલ્પનામાં રાચે છે એટલે એને ઉદયના આધાર ઉપર બોલવાની ટેવ પડી ગઈ છે. જરા શાસ્ત્ર વાંચી લીધા ને, થોડુંક બે ચાર ઉપદેશ સાંભળ્યા એટલે શું કે અમારે તો શું થાય, ઉદય આવ્યો છે એટલે આ બધું સંસારના કામો કરી છે. જાણે હાવ રૂડો રૂપાળો પોતે તો ઉદય ન હોય તો સીધો જાણી અરિયંતનો અવતાર હોય ને. તારે ઉદય તો 1% નથી આવ્યો પણ 99% તો તે અંદર ઉમેરો. તારો રંજિત ભાવ ઘણો છે, ઔદયિક ભાવ ઓછો છે, તારા આત્માનું અજ્ઞાન રૂપી મોહરૂપી રંજિત ભાવ હોવાને કારણે તારા ઉપદેશ કે છે વર્તમાન પુરુષાર્થ એમાં હાનિવૃદ્ધિમાં કારણરૂપ છે, તારો પુરુષાર્થ અલ્પ છે, તથાપિ તે વિચાર વિશેષ ગહન છે. આ વિચારને ગહન છે, વિચારવું જોઈએ કે માત્ર આપણું જીવન અશાંત છે એ ઉદયને કારણે જ અશાંત છે એવું નથી, એમાં વર્તમાન પુરુષાર્થ પણ એનો ભાગ ભજવે છે. અને જીવને એના ઉપર લક્ષ નથી, એ લક્ષ નિમિત્ત ઉપર છે, પર ઉપર છે, ઉદય ઉપર છે, કર્મ ઉપર છે, જળ ઉપર છે, કે જીવોના જળને કારણે ઉદયને કારણે. અને 55ના પાઠમાં કૃપાળુદેવે કહ્યું કે કર્મ જળ છે અને જે જે આત્માને તે જળનો આત્મબુદ્ધિ એ સમાગમ છે તેટલી તેટલી અબોધતા તે જીવને પ્રાપ્ત હોય છે. આ અબોધ છે, બધા આપણી અવસ્થા અબોધતા છે, આપણને ખ્યાલ નથી આવતો કે આપણી અશાંતિનું મૂળ, આપણી અસમાધિનું મૂળ, આપણા દુઃખનું મૂળ કેવળ ઉદય નથી પણ આપણો વર્તમાન પુરુષાર્થ એમાં એની વૃદ્ધિમાં કારણરૂપ છે. અને વર્તમાન પુરુષાર્થ મોહજન્ય છે, વર્તમાન પુરુષાર્થ અજ્ઞાનનો છે, વર્તમાન પુરુષાર્થ પ્રમાદ છે, આ એનું કારણ છે. એટલે એક તણખાને જેમ પવન મળે તો તણખો શું કરે, આખા લોકને સળગાવી રાખે, એમ તારા જીવનની અંદર એક અશુભ કર્મનો કણિયો ઉદયમાં આવે તો ત્યાં તો તું એને એટલો વાયરો નાખસ, ચારે બાજુથી પવન નાખસ કે તારા જીવનને આખું સળગાવી નાખે છે. અરે ભાઈ, ત્યારે સમતારૂપી રાખ વાળી દે તો અગ્નિ ફેલાતો અટકશે. એક સામાયિક કરીશ સમતા આવશે, અનેક ઉદયથી આવેલી અગ્નિ તણખા શાંત થઈ જશે. ધર્મ સમતાનો છે, સમતાની સાધના કર, આવેલો ઉદય તને અગ્નિમાં પ્રજવાળી શકશે નહીં, પણ જીવનો પુરુષાર્થ એમાં કારણ. આ વિચાર વિચે શ્રીજીને જે સ્વાધ્યાય કાળ કહ્યા છે તે યથાર્થ છે. તે અકાળના પ્રસંગે પ્રાણાદિનો કંઈ સંધિભેદ થાય છે. ચિત્તને વિક્ષેપ નિમિત્ત સામાન્ય પ્રકારે હોય છે. હિંસાદી યોગનો પ્રસંગ હોય અથવા કોમળ પરિણામમાં વિઘ્નભૂત કારણ હોય છે. એ આદિ આશરે સ્વાધ્યાયનું નિરૂપણ કર્યું છે. ચલો પેરેગ્રાફ કે છે, પ્રશ્ન કર્યા છે એણે, આ વકીલ છે ને બધા જુદા જુદા, કે શાસ્ત્રમાં લખ્યું છે કે અમુક કાળે સ્વાધ્યાય થાય અને અમુક કાળે સ્વાધ્યાય ન કરાય, અસ્વાધ્યાયનો કાળ કયો છે? તો કે આ કાળ કેવો છે અને આ કાળ કયો છે એ બરોબર છે? તો કૃપાળુદેવ કહે છે, હા, શાસ્ત્રમાં જે સ્વાધ્યાયના અકાળ કહ્યા છે તે અકાળ કહ્યા છે તે યથાર્થ છે. એને એનું કારણ આપે છે. એક સૂક્ષ્મ કારણ છે અને એક સ્થૂળ કારણ છે. સૂક્ષ્મ કારણ છે કે તે પ્રસંગે પ્રાણાદિનો નહીં સંધિભેદ થાય છે. ચિત્રે વિક્ષેપ નિમિત્ત સામાન્ય પ્રકારે હોય છે. મધ્યરાત્રિનો કાળ, બપોરે મધ્યાહનનો કાળ, એ જ્યારે ઋતુની અંદર આખા પરિમંડળની અંદર પર્યાવરણની અંદર જ્યારે કંઈ સંધિભેદ થાય, જુદા જુદા અનેક પરિબળો જગતના કામ કરતા હોય છે પર્યાવરણમાં, ત્યારે સંધિભેદ થાય અને સંધિભેદ પ્રાણની શક્તિમાં વિક્ષેપરૂપ થાય. અને જ્યારે જીવ પોતાનું ધ્યાન કરતો હોય ત્યારે પ્રાણના આધાર ઉપર ચાલે, સ્વરૂપની ચિંતવના, સ્વાધ્યાય વગેરે, પણ પ્રાણની શક્તિ વિક્ષેપ થાય. તો પ્રાણથી આ બહિર જીવન ચાલે છે. તો એ પ્રાણ જે છે એ સંધિભેદની અંદર વિક્ષેપનું નિમિત્ત બને છે. તો તે સમયે ધ્યાનમાં વિક્ષેપ ઉત્પન્ન થાય માટે 24-24 મિનિટના એવા કાળ આપ્યા છે કે મધ્યરાત્રિનો સમય હોય, મધ્યાહનનો સમય હોય, તો તે સમયે આવા સંધિભેદના સમયે, સૂર્યાસ્તનો સમય છે, સંધિભેદ થાય છે. અને તે સમયે જે સમસ્ત પર્યાવરણ છે એ પર્યાવરણ, આપણો પ્રાણ એ જળ છે, એની સાથે એનો સંબંધ છે. જેમ આખી ઠંડી ગરમી બધું થતું હોય છે, એકાએક હવામાન ઠંડુ છે એ ગરમ થઈ જાય, ગરમ હોય ઠંડુ થઈ જાય, તો એમાં આપણે કંઈ કરવાનું હોતું નથી. પણ આ બધી પૂતગઢીની વ્યવસ્થાઓ છે. આને ઋત કહે છે, સત અને ઋત. આત્મા સત છે પણ આ ઋત છે એ પ્રકૃતિના નિયમો છે, એ પણ એટલા જ સત્ય છે. તો સતને ઋતના આધાર ઉપર આખો સંસાર ચાલે છે. જ્ઞાનીઓએ આ ઋતને ઓળખા છે, એટલે ઓળખીને એની મર્યાદા એમને સ્વીકારી છે. એટલે શાસ્ત્રની અંદર સ્વાધ્યાયના અકાળ સ્વાધ્યાય ન કરવો એવી એક આજ્ઞા આવે છે. અને એ સ્વાધ્યાયનો અર્થ તો બધી જ સાધના છે, માત્ર પુસ્તક વાંચન એ સાધના સ્વાધ્યાય નથી. સ્વાધ્યાયનો તો પ્રકાર છે. સ્વાધ્યાયના પ્રકાર છે, પૂછના છે, વાંચના છે, પરાવર્તના છે, નિધિ ધ્યાસન છે, અનુપ્રેક્ષા છે, ધ્યાન છે. તો ત્યાં એ કહેવું છે કે સંધિભેદ થાય તે કાળે એટલી તીવ્રતા ન રહે અને વિક્ષેપનો કોઈ અવસ્થા આવવાની સંભાવના છે. બહુ સૂક્ષ્મ છે આ બધી વાતો. જે યોગમાં હોય, જે કરતા હોય, એને ખ્યાલ આવે કે અમુક સમયે કંઈક ચલિત થઈ ગયું, કોઈ બહારનું એવું વાતાવરણ આવી ગયું, કોઈ એવો પ્રભાવ આવી ગયો, ત્યારે જ્ઞાનીઓ જાણી લે છે કે ઓહો, આ ઋતુભેદ થઈ રહ્યો છે અને એનો સંધિભેદ છે. એ પ્રાણ, મારી પ્રાણધારા છે, એ પ્રાણધારામાં પણ વિક્ષેપ થાય. જેમ હું શ્વાસ લઉં છું તો ઠંડો શ્વાસ જાય તો થોડી વાર પછી ઉધરસ આવે ને, શું થયું? કાંઈ નહીં. એ જે પ્રાણધારાથી થયું અને એકદમ ગરમી હોય તો શરીરની અંદર કંઈક બળતરા થઈ જાય. તો કર્યું કંઈ નથી, પ્રાણથી શરીર ચાલે છે, ઇન્દ્રિયો ચાલે છે, એનું આખું મશીનરી ચાલે છે, પણ એ બહારનો સંધિભેદ અસર કરે છે અને કરે છે ત્યારે એના વિપરિણામ પણ થાય છે. આવી વાત કરીને શાસ્ત્રકારોએ જ્યારે એકાગ્રપણે જીવ પોતાની આરાધના કરતો હોય ત્યારે આવા કાળને અકાળ કહેવો છે, એક. અને બીજું, હિંસાદી યોગનો પ્રસંગ હોય, બીજું કારણ આપે છે કે જ્યાં હિંસા થતી હોય તો તે સમયે ચિત્તની સ્વસ્થતા વિશુદ્ધપણે રહી શકતી નથી. હિંસાદીનો પ્રસંગ હોય, સંસારની અંદર કોઈનું મૃત્યુ થયું છે, કોઈનું ખૂન થયું છે, અને એ સમયની અંદર એ બેઠો છે તો તે સમયે ક્યાંક હાડકા પડ્યા છે, ક્યાંક પ્રાણીઓના માંસના લોચા પડ્યા છે, આવું યુદ્ધભૂમિ છે અથવા આવા પ્રકારના ઘરની અંદર કોઈ અપઘાત કે અકસ્માતના બનાવો બન્યા છે, તો તે સમયે પણ આ સ્વાધ્યાયના કાળમાં વિક્ષેપ એટલે અકાળ કયો છે તો જ્ઞાનીઓ તે સમયે સ્વાધ્યાયમાં રત થતા નથી, કારણ કે એ પરિણામો એના ધ્યાનને અસર કરે છે. કોમળ પરિણામમાં વિઘ્નભૂત કારણ હોય છે. કોમળ પરિણામ જીવના હોવા જોઈએ. કૃપાળુ દેવે કહ્યું છે, મંદ વિષયની સરળતા સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળતાની ગુણ પ્રથમ ભૂમિકા ધાર. તારા જીવનની અંદર પેલા કરુણાનો ધોધ જોઈએ અને કોમળ પરિણામ જોઈએ. હવે એવી પ્રકારનું બને કે કોઈ એટલી બધી વ્યક્તિ છે, કોઈ નાનું બાળક ખૂબ રડે છે, ત્રાસમાં છે, કદાચ દર્દથી પીડાય છે, કોઈ વ્યક્તિ દર્દથી પીડાય છે, ગ્લાન છે, મલાન છે, ત્યારે તું એમ કે હું મારી માળા કરું, હું મારો કાયુસક કરું, નહીં થાય. તારા કોમળ પરિણામ જો જીવ પ્રત્યેની મૈત્રી હશે તો અનુકંપા એ જીવનું પરિણામ થવું જોઈએ, અને તને થતું નથી તો સમજી લેવું કે તું જડ થઈ ગયો છો, આમાં ડાપણ નથી. તર્કથી એમ કે મારે તો ગમે તે હોય હું તો આમ કરું, ન થાય. નાડા પરિણામ કોમળ પરિણામમાં વિઘ્નભૂત થાય છે. તે સમયે એને પહેલું કામ શું કરવું જોઈએ? સન્યા સાધુઓના પણ નિયમની અંદર કોઈ ગ્લાન સાધુ છે, કોઈ મ્લાન છે, એકદમ બીમાર છે, તો તે સમયે સાધુ પોતાનો વિહાર અટકાવી દે અને એની સેવા શુશ્રૂષા કરી અને પછી આવે. તો કોઈ જગ્યાએ કોઈ જીવ પીડાય છે, દુભાય છે, ઉત્તરાધ્યન સૂત્રમાં આવું છે, ભગવાન આપ્યું છે આવું, કે જે પીડિતોને જ્ઞાનને વૃદ્ધની જે અનુકંપા કરતો નથી તે મારા માર્ગમાં નથી, બહુ સ્પષ્ટ મૂક્યું છે. તો આ એના પરિણામમાં કોમળ પરિણામ આ ત્રણ પ્રકારના કારણો એવા છે કે જ્યારે બહારનો પર્યાવરણનો સંધિભેદ થાય, બીજું હિંસાનું વાતાવરણ હોય, અને ત્રીજું કોમળ પરિણામમાં વિઘ્નભૂત થાય. તે સમયે કોઈ પણ પ્રકારનો સ્વાધ્યાય છે એને માટે શાસ્ત્રએ એને એ સમયને કયો કયો છે? અકાળ. કે આટલો કાળ છે એ તારા માટે સ્વાધ્યાય માટેનો અકાળ છે, એટલે નહીં કર, એનું પરિણામ નહીં આવે. અકાળનો અર્થ શું? કે જે કાળે જે થવું જોઈએ તે જ થવું જોઈએ. એટલે અકાળ એટલે એક વખત સમય, અને અકાળનો અર્થ એ થયો કે અનઅવસર, આ અવસર એનો નથી. અનઅવસર અકાળ એટલે, અનઅવસર એટલે વાત અત્યારે કોઈ જીવની શુશ્રૂષાનું છે, સેવાનો છે, અને એની સેવા શુશ્રૂષા એની શાંતિ ઉપજે, એના આર્તર પરિણામ મંદ થાય એ કરવાની બદલે આપણે આ કરો, ધર્મ કરો, એટલે પણ ધર્મની વાત નથી અત્યારે, પહેલાં એને શાંતિ પણ મળે. મને આવું કેટલી વાર જોવા મળે છે કે સંસારના પ્રસંગમાં આપણે શું શરૂ કરીએ. અમારા ઘરે આજે આવો પ્રસંગ છે, ખોળા ભરવાનો પ્રસંગ છે, ગણેશ બિહાડવાનો પ્રસંગ છે, છોકરાનો આ છે તે છે, અને સવારે પછી આત્મસિદ્ધિની પૂજા રાખી છે. ભાઈ તો અનવસર છે, આ અકાળ છે. અત્યારે સંસારના રંગ રાગની અંદર બધા ભેગા થયા છો, અને ચિત્તમાં શું છે, સંસાર છે કે આત્મા છે? તો તે સમયે અમે આ રાખ્યું છે અને બતાવે છે કે અમે બહુ ધર્મિષ્ઠ છીએ, અમે બહુ આમ કરીએ છીએ, પણ તું કાર્ય તો સંસારના કરસ, આરંભ ના કરસ, આરંભ પાપનો થાય છે, આરંભ આ બધી કર્મની પ્રવૃત્તિનો થાય છે. અને વાત કરવી છે, કામ એક આત્માર્થનું, બીજો નહીં મનોરોગ. અને કઈ ક્રિયા ચાલે છે? અનવસર. અકાળ એટલે અનવસર, જ્યાં જે અવસરે જે ઉચિત નથી તે કરવું, એ અકાળ. પણ જીવને સમજાતું નથી, કારણ કે લૌકિકમાં ઘસડાય, લૌકિકમાં ખેંચાય, અને અહમ જાગૃત છે, પૂરેપૂરું જાગૃત છે. એ જીવને વિવેક ન હોય, અહમની જ્યારે જાગૃતિ હોય ત્યારે વિવેક ભાન, સેન્સ ઓફ પ્રપોર્શન જેને કહીએ, એ સેન્સ ઓફ જસ્ટિસ જેને કહીએ, એ પ્રમાણ ભાન એને હોતું નથી. પ્રમાણ ભાન નથી કે અત્યારે આ ન કરે, અત્યારે આ ન થશે. ઘરની અંદર કોઈનું ડેડ બોડી પડ્યું છે અને હવે તો ટાઈમ તો સાંજનો છે એટલે હું સામાયિક કરવા બેસું છું. આ ડાપણ નથી. આપણે આ બધી જ્ઞાનીઓની ચર્ચા શાસ્ત્રમાં કહી છે, ગીતાર્થ પુરુષો આનો નિર્ણય આપી શકે આપણો તો અધિકાર પણ નથી, પણ કૃપાળુદેવે આપણને જે ઇંગિત કર્યું છે, સંકેત આપ્યો છે, એથી એટલું સમજવું તો ખરું જ કે સંધિભેદ થાય કાળના, જે આપણા વશની વાત નથી, હિંસક વાતાવરણ થાય આપણા માટે અકાળ થઈ ગયો, અને કોમળ પરિણામો ઉપર વિક્ષેપ આવે આપણે કઠોર થઈ જઈએ તો ત્યારે આપણો સ્વાધ્યાય એ અકાળ છે. એ આદિ આશ્રયે સ્વાધ્યાયનું નિરૂપણ કર્યું છે. અમુક સ્થિરતા થતા સુધી વિશેષ લખવાનું બની શકે એમ નથી, તો પણ બન્યો તેટલો પ્રયાસ કરી આ ત્રણ પત્તા લખ્યા છે. આ 602 નો પત્રો એક છે, પણ કેટલા પત્તા લખ્યા છે? ત્રણ પત્તા. આગળ એક પત્ર છે 449. કેટલા પત્તા લખ્યા હતા? 8. કઈ નહીં, પણ આ તો પુરુષ જો એને ઉદયમાં એ ધારા આવે તો જ લખે છે, ઈચ્છાથી હેતુથી કઈ લખતા નથી. તો આટલામાં ત્રણ પત્તા એને લખ્યા, તો એક એક વિચાર જે આવ્યો, સહજ પરિણામ, સહજ વાણી, કૃપાળુદેવના વચનામૃત એ સહજ વાણી છે, પરાવાણી છે, કોઈ હેતુની વાણી નથી. એવું અહીંયા 602 પણ આજે પૂરો થાય છે. સત્પુરુષોનું યોગદાન જગતનું કલ્યાણ.